સજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 1/3/2015 વચનામૃત ગઢડા અંત્ય 11 સીતાજીના જેવી સમજણનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1884ના અષાઢ સુધી તૃતીયાના દિવસ સ્વામી શ્રી સજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે અમે એક પ્રશ્ન પૂછીએ છીએ. ઇન્દ્રિયો અને મન એ બેને જીત્યાનું એક સાધન છે કે ઇન્દ્રિયોને જીત્યાનું જુદું સાધન છે ને મનને જીત્યાનું જુદું સાધન છે? એ પ્રશ્ન છે. પછી મોટા મોટા પરમહંસ હતા, તેમણે જેવું જેને ભાસ્યું તેવું તેમણે કહ્યું, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એનો ઉત્તર તો એમ છે, જે વૈરાગ્ય, સ્વધર્મ, તપ અને નિયમ એ ચાર સાધને કરીને ઇન્દ્રિયો જીતાય છે અને ભગવાનની મહાત્મ્ય સહિત જે નવધા ભક્તિ તેણે કરીને મન જીતાય છે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, જેવી નિર્વિકલ્પ સમાધિને વિશે ભગવાનના ભક્તને શાંતિ રહે છે, તેવી એ સમાધિ વિના પણ શાંતિ રહે એવો શો ઉપાય છે? પછી શ્રીજી મહારાજે કહ્યું, જેવી પોતાના દેહને વિશે આત્મબુદ્ધિને દ્રઢ પ્રીતિ રહે છે, તેવી જ ભગવાન તથા ભગવાનના ભક્તને વિશે આત્મબુદ્ધિ ને દ્રઢ પ્રીતિ રહે તો જેવી નિર્વિકલ્પ સમાધિમાં શાંતિ રહે છે, તેવી શાંતિ એ સમાધિ વિના પણ સદાય રહ્યા કરે, એ જ એનો ઉત્તર છે. પછી શ્રીજી મહારાજે વળી પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો, જે ગમે તેવા ભૂંડા દેશ કાળાદિક પ્રાપ્ત થાય તો પણ કોઈ રીતે કલ્યાણના માર્ગમાંથી પાછો પડે જ નહીં, એવો જે હરિભક્ત હોય તેને કેવી જાતની સમજણ હોય, જે સમજણે કરીને એવી રીતની એને દ્રઢતા આવે છે જે તેને વિશે કોઈ રીતનું વિઘ્ન લાગતું નથી? પછી મોટા મોટા સંત હતા, તેમાં જેવું જેને ભાસ્યું તેવો તેણે ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એનો ઉત્તર તો એમ છે, જે જીવને જેવી દેહને વિશે આત્મબુદ્ધિ છે, તેવી ભગવાન તથા ભગવાનના ભક્તને વિશે આત્મબુદ્ધિ હોય તો તેને કોઈ રીતનું વિઘ્ન લાગે નહીં અને ગમે તેવા દેશ કાળાદિક ભૂંડા આવે તેણે કરીને એ ભગવાન અને ભગવાનના ભક્ત થકી વિમુખ થાય નહીં. પછી વળી શ્રીજી મહારાજે પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો, જે જાનકીજીને રામચંદ્રજીએ વનવાસ દીધો ત્યારે જાનકીજીએ અતિશય વિલાપ કરવા માંડ્યો, ત્યારે લક્ષ્મણજી પણ અતિશય દિલગીર થયા. પછી સીતાજી લક્ષ્મણજી પ્રત્યે બોલ્યા, જે હું મારા દુઃખ સારું નથી રોતી, હું તો રામચંદ્રજીના દુઃખ સારું રોઉં છું. શા માટે? જે રઘુનાથજી અતિ કૃપાળુ છે, તે લોકાભાવાદ સારું મને વનમાં મૂકી, પણ હવે એમ વિચારતા હશે, જે સીતાને મેં વગર વાંકે વનમાં મૂકી છે એમ જાણીને કૃપાળુ છે, તે મનમાં બહુ દુઃખ પામતા હશે. માટે રામચંદ્રજીને કહેજો, જે સીતાને તો કાંઈ દુઃખ નથી ને વાલ્મીક ઋષિના આશ્રમમાં જઈને સુખે તમારું ભજન કરશે, માટે તમે સીતાને દુઃખે કરીને કાંઈ દુઃખ પામશો માં. એમ સીતાજીએ લક્ષ્મણજી સંગાથે કહી મોકલ્યું, પણ કોઈ રીતે રામચંદ્રજીનો અવગુણ લીધો નહીં. એવી રીતે જે ભગવાન ને ભગવાનના ભક્તનો કોઈ રીતે અવગુણ લે નહીં ને વૈરાગ્ય ને ધર્મ તે તો સામાન્યપણે હોય, એક હરિભક્ત તો એવો છે અને બીજો હરિભક્ત છે તેને તો વૈરાગ્ય અને ધર્મ તો અતિ આકરા છે, પણ સીતાજીના જેવી સમજણ નથી. એ બે પ્રકારના હરિભક્ત છે તેમાં કયા સંગાથે અતિશય પ્રીતિ રાખીને સોબત કરવી? પછી ચૈતન્યાનંદ સ્વામીએ કહ્યું, જે ધર્મ ને વૈરાગ્ય જો સામાન્યપણે હોય તો પણ જેની જાનકીજીના જેવી સમજણ હોય તેનો જ અતિશય પ્રીતિએ કરીને સમાગમ કરવો, પણ અતિશય વૈરાગ્ય અને ધર્મવાળો હોય ને ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ લેતો હોય તો તેનો સંગ કરવો નહીં. પછી શ્રીજી મહારાજે કહ્યું, જે યથાર્થ ઉત્તર થયો. ઇતિ વચનામૃતમ એવી રીતે ગઢડા અંત્યનું 11મું જે તે થયું.
સ્વામીની વાતુ પ્રકરણ 9 સર્વદેશી સમજણ.
વાત 115. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી, જે દ્રવ્યનું પાપ તો પ્રથમથી જ ચાલ્યું આવે છે, દ્રવ્ય માન સ્વાદ ને સ્પર્શ એ સર્વ વિષય કરતા સ્ત્રીનું પાપ તો બહુ ભારે છે. તે દુર્વાસા 20,000 વર્ષે ગઢપણમાં પરણ્યા. તેની વાત કરી જે દુર્વાસા તપ કરીને આવતા હતા, ત્યાં યક્ષ ને તેની સ્ત્રીઓ હોજમાં નગ્ન નાતા હતા. તે જોઈને પરણવાનું મન થયું. પછી ઉરુ ઋષિને ત્યાં દીકરીના વાવડ મળ્યા એટલે ત્યાં ગયા ને કહે, મારે ગૃહસ્થાશ્રમ કરવો છે, તે તમારી કન્યાનું માગું કરવા આવ્યો છું. તો કહે, ભલે, પણ તે જરા અપલક્ષણી છે ને તમારો ક્રોધનો સ્વભાવ તે કેમ બનશે? તો કહે, શું અપલક્ષણ છે? ત્યારે ઉરુ ઋષિ કહે, એ તેને રોજ 100 ગાળું દેવાની ટેવ છે, તેથી કોઈ તેને લેતું નથી ને મોટી થઈ છે. એટલે દુર્વાસા કહે, હું રોજ 100 ગાળો દેશે ત્યાં સુધી નહીં બોલું. ત્યારે ઉરુ ઋષિએ કહ્યું, જે કોઈ દિવસ 100થી વધારે ગાળું દે તો તેને શ્રાપ દેશો નહીં, પણ અહીં મૂકી જજો. ત્યારે તે કહે, બહુ સારું. પછી કંદળીને દુર્વાસા ઋષિ સાથે પરણાવી. તે ઉમરાને ઠેસ વાગે તોય ગાળો દે, લુગડું લેને ગાળ દે. તે એક દિવસ દુર્વાસાએ માળા લઈને ગાળે ગાળે પારો મૂક્યો, તે 100 ગાળ થઈ ગઈ. એટલે ક્રોધ ચડ્યો ને શ્રાપ દીધો એટલે બળી મૂકી. ત્યારે ઉરુ ઋષિના લુગડા ઉદ્ધર સુકાતા હતા, તે પડી ગયા. ત્યારે જાણ્યું જે કંઈક સૂતક આવ્યું. પછી તો ધ્યાનમાં ઉતરીને જોયું તો કંદળીને દુર્વાસાએ શ્રાપથી બાળી દીધી એમ જણાયું. પછી ખરખરો કરવા ચાલ્યા. તે દુર્વાસાને ખબર પડી જે ઉરુ ઋષિ આવે છે. ત્યારે દુર્વાસા મુંજાણા, જે તેણે શ્રાપ દેવાની ના પાડી હતી તે હવે મને શ્રાપ દેશે, એ બી કે એ પોતે સામી પોક મેલી. તે ઉરુ ઋષિ છાના રાખે તોય છાના રહે નહીં. પછી ઉરુ ઋષિ કહે, હવે છાના રહો, જે થવાનું હતું તે થયું, તેમાં તમે શું કરો? પછી છાના રહ્યા ને ઉરુ ઋષિ વયા ગયા, તોય ગર્ભંગ થયા તેનો શોક મટ્યો નહીં. પછી ભગવાન બ્રહ્મચારીને વેશે આવ્યા અને સાંખ્ય જ્ઞાને કરીને સમજાવ્યા એટલે તપ કરવા વયા ગયા. પછી તેમણે બહુ તપ આદર્યું. ત્યારે ઇન્દ્ર તપમાંથી પાડવા અપ્સરાને મોકલી. તે પ્રથમ તો આવીને વાળી ગઈ. પછી દુર્વાસા ધ્યાનમાંથી નીકળ્યા ત્યારે આસપાસ વાળીને ચોખ્ખું કરેલું દીઠું એટલે રાજી થયા, જે આ કોણે કર્યું હશે. પછી બીજે દિવસે ફૂલ મૂકી ગઈ. તે જોઈને તો બહુ રાજી થયા, જે આ તે કોણ હશે. પછી આસપાસ જોયું, ત્યાં તો છેટે ઝાડને ઓથે સંતાણી હતી તે દીઠી, એટલે બોલાવીને પાસે બેસાડી. પછી વાતચીત કરતા ઘરવાસ થયો ને છોકરા 4-5 થયા. પછી સ્ત્રી કહે, જે હવે તો વનમાં નહીં રહીએ, કોઈ ગામમાં રહેવા જઈએ. તે આગલી રાતે ખૂબ ખાધું ને છોકરાને પણ ભૂખ્યા ન થાય તે સારું ખૂબ ખવરાવ્યું. પછી ત્યાંથી વહેલા ચાલ્યા. તે દુર્વાસાએ 2 છોકરા ખભે લીધા અને 2ને સ્ત્રીએ સુંડલામાં લીધા. તે એક મોટું ચાલ્યું આવતું હતું. રસ્તે ચાલતા છોકરા ખભે ખભે ઝાડે ફર્યા. તે હારની પેઠે નાભી સુધી રેગાડા ઉતર્યા હતા, પણ રસ્તામાં પાણી ન મળ્યું. તે દુર્વાસા એમને એમ ચાલ્યા આવતા હતા. એવામાં નારદજી સામા ચાલ્યા આવે. તેણે છેટેથી દુર્વાસાને ઓળખ્યા ને સ્થિતિ પણ જોઈને મનમાં હસવાનું થયું, પણ જાણે જે હસીશ તો શ્રાપ દેશે. પછી તો નારદજી દંડવત કરવા લાગ્યા ને પ્રાર્થના કરી, જે હે મહારાજ, આ વખતની તમારી મૂર્તિ આવીને આવી વિષ્ટાના હાર સહિત ત્રણેય અવસ્થામાં નહીં વિસરે ને તમારું ધ્યાન થશે, એમ સ્વભાવ આવે ત્યારે કાંઈ ઠેકાણું રહે નહીં. વળી ચવનની વાત કરી, જે તપ કરતા માથે રાફડો થઈ ગયો હતો. એક વખત સરિયાતી રાજાની કુંવરી સાહેલીઓને લઈને ફરવા નીકળે. તે રાફડામાં 2 આંખું પતંગિયા જેવી જગતી હતી, તેમાં બાવળની સૂળ ખોસી તે આંખું ફૂટી ગઈ ને લોહી નીકળ્યું એટલે ભાગી ગઈ. પણ ચવન ઋષિએ તપના બળથી લશ્કરના બધાય માણસનું લઘુ બંધ કરી દીધું. એટલે સરિયાતી રાજાએ પૂછાવ્યું, જે એટલામાં ચવન ઋષિનું આશ્રમ છે, ત્યાં કોઈએ ચવન ઋષિનો અપરાધ કર્યો છે? ત્યારે સુકન્યાએ કહ્યું, જે મેં આમ કર્યું છે. પછી રાજા સુકન્યાને તેડીને ચવન ઋષિ પાસે ગયા ને પ્રાર્થના કરી, જે હે મહારાજ, અપરાધ ક્ષમા કરો, આ તો તમારા છોકરા છે એને ભૂલથી થયું છે, માટે હવે જેમ કહો તેમ કરીએ. ત્યારે કહે, સુકન્યા મારી સેવામાં રહે, પછી સુકન્યાને સોંપી રાજા ઘેર ગયા. તેમાં શું કહ્યું? જે બધાની લઘુશંકા બંધ કરી પણ પોતાની બંધ ન થઈ, માટે જેવો સંગ કરે તેવો રંગ લાગી જાય છે. તે ઘોડીના શબ્દને સાંભળીને ઘોડો છે તે સામું જુએ છે. વાત 116મી. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે હવે તો હરિજન સર્વને રોટલા કરતા શીખવવા છે, ને પછી સમયામાં સૌને રાંધવા આજ્ઞા કરી. ત્યારે ઘણા ખરા તો ટીમણ ખાઈને બેસી રહ્યા અને કોઈકે રાંધ્યું. પછી થોડે દિવસે મેવાસાના નાગજી લુહાર આવ્યા, તેને હાથે રાંધી ખાવા આજ્ઞા કરી. ત્યારે તેણે રોટલો લોઢીમાં થાબડીને લોઢી ચૂલે મૂકીને હેઠે તાપ કર્યો એટલે રોટલો ઉખડ્યો નહીં, તેથી લોઢી ઊંધી વાળી, તેથી રોટલો બે કોર બળી ગયો. પછી અમે રાંધવા ના પાડીને કહ્યું કે હમણાં તો એમને એમ ચલાવો, પણ મંદિરમાં જમવું એ વાત સરાસર નપશે નહીં, માટે સર્વ હરિજનો રસોઈ કરવા શીખજો. ને આ તો કથો બાજ્યો છે, તે છૂટે એવો નથી. તે ઉપર વાત કરી જે નદીમાં રીંછ તણાતું આવતું હતું, તે ભરવાડ જાણે ધાબળો તણાય છે, તે લેવા પડ્યો, ત્યાં રીંછ વળગી પડ્યું એટલે કાંઠેથી બીજો કહે કથો છડ. ત્યારે ભરવાડ બોલ્યો જે આવું તો કથો છડું, પણ કથો છડતો નહીં. એમ સત્સંગ સાધુ ને હરિજન જીવમાં જડાઈ ગયા છે, તે નોખું પડાય તેવું નથી. વાત 117. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે મંત્રે કરીને નિર્બાધ કરે છે, તેમ મંદિરના રોટલા ખાઈને જો ઘડી ઘડી ભક્તિ કરશો તો નિર્બાધ થશો.
સંસારીના ટુકડા નવ નવ આંગળ દંત, ભજન કરે તો ઉગરે નહીં તો કહાડે અંત.
કંદોઈ સુખડા કરે તેને સ્વાદ ના આવે, પણ સ્વાદ તો ખાય તેને આવે, તેમ ભગવાન સંભારે તેને સુખ આવે. ને સુખ ઘણા દીધા તે શું જે ભેળા રહ્યા મળ્યા ને જમાડ્યા.
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે.
પ્રકરણ 20. ત્યાગી સાધુ. વડતાલમાં બાપુજી પટેલને ઘરે શ્રીહરિએ સંતોની પંક્તિ કરીને ડંકા ભરી ભરી કંસાર પીરસ્યો. વાસુદેવ હરે થયા અને સંતોએ જમવાનું શરૂ કર્યું. તે વખતે શ્રીહરિ કહેવા લાગ્યા, સંતની સેવા કરવી તેમાં અમે મોટપ માનીએ છીએ. સંતની સેવા સમાન બીજું સુખકારક પદાર્થ જગતમાં નથી. સંતની સેવા કરીને માયિક પદાર્થ ઈચ્છે તે નરને પશુ જેવો પામર જાણવો. એમ કહીને શ્રીહરિ સંતોને સંબોધી કહેવા લાગ્યા, સંતના દાસ થઈને રહે ત્યારે સંતના ગુણ આવે, અને ગુણ શીખે ત્યારે સંત કહેવાય. ખાલી સંતનો વેશ ધરવાથી ગુણ આવે નહીં. સંતો પણ ભેગા રહેતા હોય તેણે એકબીજાનો ભાર રાખવો અને એકબીજાના ગુણ શીખવા અને કહેવા, અવગુણ કોઈ રાખવો નહીં. જીવમાં કંઈ દોષ હોય અને સંત તેને દેખાડે તો તે તજી દેવો. પોતાના દોષ પોતાને દેખાય નહીં એવો જીવ માત્રનો સ્વભાવ છે. દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ વગેરે દોષરૂપ જ છે. જેટલો આ જીવને દેહનો ગુણ છે તેટલો કુસંગ છે, અને તેટલા જન્મમરણ અને યમયાતના છે. માટે સ્વપ્નમાં પણ તેનો ગુણ ન મનાય તેનો વિચાર કરવો, અને તે દોષ કોઈ દેખાડે તો રાજી થાય તેને સંત જાણવા. દેહના મમત્વથી રહિત થવું એ જ સંતનો પાકો પાયો છે. પોતાના ગુણમાં પણ દોષનું રૂપ જોવું એ જ સાચી સાધુતા છે. સાધુ થવું તે સાધન માત્રમાં કઠણ સાધન છે. જ્યારે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થાય છે ત્યારે તે સર્વોપરી સાધુ કહેવાય છે. ભેખ લીધો પણ દેશ દૂર રહી ગયો તેણે કરીને સાધુના ગુણ પણ અધૂરા રહે છે, અને તેના પર મોટા સંત પ્રસન્ન થતા નથી. મોટા સંત રીજે ત્યારે સાચી સાધુતા આવે. સગળી બ્રહ્મ વિદ્યા સાચી સાધુતામાં સમાઈ જાય છે. બ્રહ્મ વિદ્યા વરી તેને સર્વોપરી સાધુ જાણવો. શ્રીહરિએ ભોજન પીરસતા પીરસતા આટલી વાત કરી, બ્રહ્મ વિદ્યા કહાવત જેતી સર્વોપરી સાધુ હોના તેતી, ઇતની કરી હરી બાત હી જેહા ભોજન પીરસત પીરસત તેહા. મેઘપુરમાં જન્માષ્ટમીના સમૈયા ઉપર આવેલા ભક્તોને શ્રીહરિએ શીખ દેતા કહ્યું, ઉપરથી રાખેલી સાધુતા કામ ન આવે, ઉપરથી અને અંદરથી બંને પ્રકારની જોઈએ તો મોક્ષ થાય, તે વિના મોક્ષ થતો નથી. નિર્દંભ પુરુષના દ્વારા મોક્ષનો માર્ગ શોભે છે, દંભી તો અધોગતિ જ પામે છે. નિર્દંભ સાધુના સંગથી જગતના બધા મેલ ધોવાઈ જાય, એવાના સંગે પણ જો અંતરનો મેલ ન જાય તો જાણવું કે તેને ભારોભાર કુસંગ થાય છે. મેલ રહે તેટલો કુસંગ, અને તેટલું દુઃખ થયા વિના રહે નહીં. મોડા ગામમાં પૂરજનોનો ભાવ જોઈ શ્રીહરિ કહે, સંત અને હરિ વિના સત્સંગનો પટ કોણ આપે? નિર્લોભ, નિષ્કામ, નિર્માન, નિસ્વાદ, નિસ્નેહ આદિક સંતના મહાગુણ છે, અને મોક્ષ માટે અમૂલ્ય આભૂષણ છે. આ સંતના ગુણ ભવ બ્રહ્માદિક દેવતાને દુર્લભ છે, તેને કોઈ ઉપાયે આ ગુણ પ્રાપ્ત થતા નથી. સંતના અંગે રહેલા આ ગુણના આભૂષણ જે જન દેખે છે તેને ભગવાનનો રંગ ચઢે છે, તેનામાં રહેલો મોક્ષનો અંકુર પ્રગટે છે, ખપ પ્રગટે છે. ખપ હોય તેટલો અભ્યાસ થાય, ખપનો અંકુર ઉદય થાય તેવી વાત સંતને આવડે છે. સંવત 1863ની ચૈત્રવદ એકાદશીએ ધોરાજીમાં શ્રીહરિએ સંતોને વાત કરેલી તે મુક્ત મુનિએ સ્મૃતિમાં રાખી હતી. તેમણે કહ્યું, કામ ક્રોધ ત્યાગીમાં આવે તે પ્રગટ દેખાય, પણ લોભ પરમાર્થનું રૂપ લઈને આવે તે કોઈ જાણી ન શકે. ગુરુ અને દેવને માટે ત્યાગી દ્રવ્ય એકઠું કરતો હોય તો પણ દ્રવ્યરૂપ માયા આવી ત્યાં સુખ રહેતું નથી, તે એક એકમાં દોષ જોવા લાગે છે. માયા એકઠી કરતો હોય તે ઉપદેશ પણ એવો આપે કે આમાં ભગવાન રાજી છે, માયામાં દોષ તો છે જ, પણ ભગવાનને અર્પણ કરી દે તો દોષ નથી, એમ બોલીને ગુરુને દેવ માટે દ્રવ્ય માગે, પણ આ માયા તો હરિભક્તને ધર્માર્થે વાપર્યા વિના બંધન કરે છે, એમ વાવરે નહીં તે હરિભક્ત જ ન કહેવાય, તેણે માયાને લીધે સર્પ થવું પડે છે. ત્યાગી જ્ઞાન કથે, ધ્યાન ધરે, મન દઈને ગ્રંથ વાંચે, અને માયા દ્રવ્યની અપાર નિંદા કરે, પિંડ બ્રહ્માંડને નાશવંત જાણે, પરંતુ અંતરમાં માયાની ઉમેદ રહેતી હોય ને માયા ભેગી કરતો હોય તો અવશ્ય તેનું ભૂંડું થશે, એમ શ્રીહરિ વાત કરતા ચાર ઘડી દિવસ રહ્યો ત્યારે ફરાળ કરીને લાલ વડની છાયામાં સભા કરી ને સાંજે આનંદ મુનિએ શ્રીહરિની આરતી ઉતારી.
પ્રગટ ગુરુ હરિહરિ પ્રસાદ સ્વામી મહારાજની જય.
દર બે મહિને આપણે નક્કી કર્યું છે જ વરિલ સંતોનો આપણે લાભ લઈ લેવાનો છે જ. અમેરિકા હું હતો અને તમે બે વખત લાભ લીધો, તેથી ખૂબ આનંદ થયો. દર બે મહિને બે ત્રણ દિવસ સાથે રહેવાનું, ભેગા મળીને ગોષ્ઠી કરવાની નક્કી કર્યું છે. વરિલ સંતોએ નક્કી જ કરી નાખવાનું છે કે કાં કોઈ એક વાત સમજાવે, કાં કોઈ વચનામૃત. કાલે સાંજના બહુ વહેલો આવી જવાનો હતો જ, આવીને વરિલ સંતો સાથે ગોષ્ઠી બી કરવાનો હતો. એટલામાં 1.5 કલાકની અમારી બહુ મોટી એક મિટિંગ ગોઠવાઈ ગઈ, એટલે સંતો સાથે બેસવાનું નહીં. કથા વાર્તા જીવનું જીવન છે. કથા વાર્તાથી જ આપનો ધ્યેય નક્કી થાય, કથા વાર્તાથી જ આપની ભૂલનું દર્શન થાય, કથા વાર્તાથી જ વિવેક વિનય, વિનમ્રતા, બધું ઘણું આવે. સંઘ ઉપર ગુનાધન સાહેબે ઘણું બધું લખી નાખ્યું છે. કથા વાર્તા અનિવાર્ય છે જ, અને એટલે જ હું કાયમ કહું છું કે માળા અને સ્વામીની વાતો વચનામત હાથમાં રાખ્યો જ રાખજો જ. આજે હું ફરી સમજાવું છું મધ્ય 41 એનું, એ બીજું કઈ સમજવાનું હશે કે નહીં હોય, પણ હું સમજાવું છું. કરોડો વર્ષથી એક જીવના હેવા છે પોતાની રીતનું જીવન જીવવાના. ગુનાદાન સિંહની વાતમાં લખી, કોટિકલ્પથી જીવ મનધાર્યું કરતો આવ્યો છે. કોટિકલ્પથી એક, અને કોટિકલ્પથી કોઈ જીવ કોઈ પ્રવૃત્તિમાં, કોઈ વ્યક્તિમાં, કોઈ શક્તિમાં બંધાયેલો રહ્યો છે. બંધાવ એ જીવનો સહજ સ્વભાવ છે. હવે આપણે કોઈક જુદું નક્કી કરવું છે. કોટિકલ્પથી બસ ગમે ત્યાં વ્યક્તિ બંધાયેલી છે જ. કોક એવી નાલાયક વૃત્તિ છે કે જે નાલાયક વૃત્તિ ભગવાન અને સંત સિવાય કોઈ બી જગ્યાએ બંધાયેલી છે, અને પ્રભુ અને સંતમાં બંધાયેલી એની વૃત્તિ હોય તો નિર્વિકલ્પ સમાધિની સુખની શરૂઆત થઈ ચૂકી હોય, નથી થઈ. આપણી વૃત્તિ કોક જગ્યાએ સ્થિર છે, કોઈ લય છે, કોઈ ઘૂસી ગઈ છે, ખૂપી ગઈ છે, આપણે એને શોધવી છે. આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે આપણે ક્યાં છીએ. મધ્યાહ્ન 50 વતનાથની વાત અત્યારે કરું છું. મને વતનાથ ખૂબ ગમે છે, ખૂબ. એમાં પ્રભુ બોલ્યા છે, હું વાંચું છું 3 લીટી. પહેલા વચનાથ ખૂબ સમજાવતો હતો હું, પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આજ તો અમારું જે રહસ્ય છે તે સર્વે તે તમને સર્વેને અમારા જાણીને કહીએ છીએ. તમે તમને સર્વેને અમારા જાણીને, બહુ ઊંડું રહસ્ય છે. હું કોઈક વાત જુદી નહીં કરવા માંગુ છું, રહસ્ય પછી સમજાવીશ પછીની ઇનિંગમાં. જેમ નદીઓ સમુદ્રને વિશે લીન થાય છે, જેમ સતીને પતંગ અગ્નિને વિશે બળી જાય છે, અને જેમ સુરવી ધનને વિશે ટૂકટૂક થઈ જાય છે. સતીનો એક સ્વભાવ છે, સુરવીરનો એક સ્વભાવ છે, પતંગિયાનો એક સ્વભાવ છે, પ્રેમીનો એક સ્વભાવ છે, લોભીનો એક સ્વભાવ છે, દંભીનો એક સ્વભાવ છે, વ્યવહારીઓ હોય એનો એક સ્વભાવ છે. દરેક કોઈ વૃત્તિ ઉપર જીવે છે. પ્રભુએ કહ્યું સુરવીરની વૃત્તિ જુદી છે. આપણે અહીંયા એક સજાગ રહેવાનું છે. મેં 2 અઠવાડિયા પહેલા વાત કરી હતી, સૌરાષ્ટ્રની એક છોકરી મને 4 વર્ષથી ટપાલ લખે છે. મેં એનો બહુ ગુણ લીધો. એ ટપાલમાં એ જ લખે, એ છોકરો મને ભૂલાતો નથી. મેં કહું ધન્યવાદ. આપણે કાયમ ભૂલીને જ કર્યા કરીએ છીએ. એની ટપાલ આવે એટલે હું જાગ્રત થઈ જઉં. કોઈ વૃત્તિ છે.
આત્મીય સમાજની જય જય જય.